હિબ્રુઓને પત્ર અધ્યાય 12. આપણી આસપાસ સાક્ષીઓની એટલી મોટી વાદળારૂપી ભીડ છે, તેથી આપણે પણ દરેક પ્રકારના બોજા તથા વળગી રહેનારા પાપ નાખી દઈએ અને આપણા માટે નિયત કરેલી દોડની સ્પર્ધામાં ધીરજથી દોડીએ. આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ્ય રાખીએ કે જેમણે પોતાની સમક્ષ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને વધસ્તંભ પર મરણનું દુઃખ સહન કર્યું અને હાલ તેઓ ઈશ્વરના રાજ્યસનની જમણી તરફ બિરાજમાન છે. તો જેમણે પોતા પર પાપીઓનો એટલો બધો વિરોધ સહન કર્યો તેમનો વિચાર કરો. એમ ન થાય કે તમે પોતાના મનમાં અશક્ત થવાથી થાકી જાઓ. તમે પાપનો સામનો કરો, પણ રક્તપાત સુધી તમે હજી સામનો કર્યો નથી. વળી જે ઉપદેશ બાળકોની માફક સમજાવીને તમને અપાય છે તે તમે ભૂલી ગયા. એટલે ઓ મારા પુત્ર, તું પ્રભુની શિક્ષાને તુચ્છ ન ગણ, અને તે ઠપકો આપે ત્યારે તું નાસીપાસ ન થા. કેમ કે જેના પર પ્રભુ પ્રેમ રાખે છે તેને તે શિક્ષા કરે છે. જે પુત્રનો તે અંગીકાર કરે છે તે દરેકને તે કોરડા મારે છે. જે શિક્ષા તમે સહન કરો છો તે શિક્ષણને માટે છે, જેમ પુત્રની સાથે તેમ તમારી સાથે ઈશ્વર વર્તે છે. કેમ કે એવું કયું બાળક છે જેને પિતા શિક્ષા કરતા નથી? પણ જે શિક્ષાના ભાગીદાર સગળા થયા છે તે શિક્ષા તમને ન થાય તો તમે દાસી પુત્રો છો, ખરા પુત્રો તો નહીં. વળી પૃથ્વી પરના આપણા પિતાઓ આપણને શિક્ષા કરતા હતા અને આપણે તેઓનું માન રાખતા હતા, તો આપણા આત્માઓના પિતાને એથી વિશેષ માન આપીને તેમને આધીન રહીને જીવીએ નહીં? કેમ કે તેઓએ તો થોડાક દિવસો સુધી પોતાને જે વ્યાજબી લાગ્યું તે પ્રમાણે આપણને શિક્ષા કરી ખરી, પણ તેમણે તો આપણા હિતને માટે શિક્ષા કરી કે આપણે તેમની પવિત્રતાના સહભાગી થઈએ. કોઈ પણ શિક્ષા તે સમયે આનંદકારક નહીં પણ ખેદકારક લાગે છે, પણ પછી તો તેથી કસાયેલાઓને તે ન્યાયપણાના શાંતિદાયક ફળ આપે છે. એ માટે ઢીલા પડેલા હાથોને તથા અશક્ત થયેલા ઘૂંટણોને તમે ફરી મજબૂત કરો. પોતાના પગોને સારું રસ્તા સુગમ કરો, જેથી જે અપંગ છે તે ઉતરી ન જાય પણ એથી વિપરીત તે સાજું થાય. સગડાની સાથે શાંતિથી વર્તો. પવિત્રતા કે જેના વગર કોઈ પ્રભુને નિહાળશે નહીં તેને ધોરણે તમે ચાલો. તમે બહુ સાવધ રહો કે જેથી કોઈ ઈશ્વરની કૃપા પામ્યા વિના રહી ન જાય. એમ ન થાય કે કોઈ કડવાશરૂપી જળ ઉગે અને તમને ભ્રષ્ટ કરે. તેનાથી તમારામાંના ઘણા લોક અપવિત્ર થાય અને કોઈ વ્યભિચારી થાય, અથવા એસાવ કે જેણે એક ભોજનને માટે પોતાનું જ્યેષ્ઠપણું વેચી માર્યું તેના જેવો કોઈ ભ્રષ્ટ થાય. કેમ કે તમે જાણો છો કે ત્યાર પછી જ્યારે તે આશીર્વાદનો વારસો પામવા ઈચ્છતો હતો ત્યારે તે આંસુ સહિત પ્રયત્ન કરતો હતો, તો પણ તેનો સ્વીકાર થયો નહીં. કેમ કે પસ્તાવાનો પ્રસંગ તેને મળ્યો નહીં. વળી તમે એવાઓની પાસે આવ્યા નથી એટલે સ્પર્શ કરાય એવા પહાડની, બળતી આગની, અંધારાયેલા આકાશની, અંધકારની તથા તોફાનની તથા રણશીંગડાના અવાજની તથા એવા શબ્દોની ધ્વનિની કે જેના સાંભળનારાઓએ વિનંતી કરી કે એવા બોલ અમને ફરીથી સાંભળવામાં આવે નહીં. કેમ કે જે આજ્ઞા થઈ તે તેઓથી સહન થઈ શકી નહીં. જો કોઈ જાનવર પણ પહાડને સ્પર્શ કરે તો તે પથ્થરથી માર્યું જાય. તે વખતનો દેખાય એવો બિહામણો હતો કે મૂસાએ કહ્યું કે હું બહુ બિહું છું અને ધ્રુજું છું. પણ તમે તો સિયોન પહાડની પાસે અને જીવતા ઈશ્વરના નગર એટલે સ્વર્ગીય યરૂશાલેમની પાસે અને હજારો હજાર સ્વર્ગદૂતોની પાસે, પ્રથમ જન્મેલા જેઓના નામ સ્વર્ગમાં લખી લેવામાં આવેલા છે તેઓની સાર્વત્રિક સભા તથા વિશ્વાસી સમુદાયની પાસે અને સૌનો ન્યાય કરનાર ઈશ્વરની પાસે, સંપૂર્ણ થયેલા ન્યાયીઓના આત્માઓની પાસે, નવા કરારના મધ્યસ્થ ઈસુની પાસે, અને જે છંટકાવનું રક્ત હાબેલના કરતા સારું બોલે છે ત્યાં તેની પાસે આવ્યા છો. જે બોલે છે તેનો તમે અનાદર ન કરો. માટે સાવધ રહો, કેમ કે પૃથ્વી પર ચેતવનારનો જેઓએ નકાર કર્યો તેઓ જો બચ્યા નહીં તો સ્વર્ગમાંથી ચેતવનારની પાસેથી જો આપણે ફરીએ તો ચોક્કસ બચીશું નહીં. તેમની વાણીએ તે સમયે પૃથ્વીને કંપાવી, પણ તેમણે એવું આશાવચન આપ્યું છે કે હવે ફરી એકવાર હું એકલી પૃથ્વીને જ નહીં આકાશને પણ હલાવીશ. ફરી એકવારનો અર્થ એ છે કે કંપાયમાન થયેલી વસ્તુઓ સૃષ્ટ વસ્તુઓની માફક નાશ પામે છે, જેથી જેઓ કંપાયમાન થયેલી નથી તે હંમેશા ટકી રહે. માટે કંપાવવામાં ના આવે એવું રાજ્ય પ્રાપ્ત કરીને આપણે ઈશ્વરનો આભાર માનીએ, જેથી ઈશ્વર પ્રસન્ન થાય એવી રીતે આપણે તેમની સેવા આદરભાવ તથા બીકથી કરીએ. કેમ કે આપણો ઈશ્વર ભસ્મીભૂત કરી નાખનાર અગ્નિ છે.